એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું મનાલી જોશી તમને નંદકુંવરબા જાડેજાની કલમે નોંધાયેલા 1902ના રશિયન ઝારના રાજ્યાભિષેકના દર્શને લઈ જઈશ. જે વખતે અમે રૂસની જૂની રાજધાની માસ્કો આગળ આવ્યા તે વખતે એ નામીચી નગરી શણગાર સજતી હતી. પોતાના નવા પતિ ત્રીજા એલેક્ઝાન્ડર પાતશાને ભેટવા ઉમંગથી તૈયારી કરતી હતી, કેમ કે એ અરસામાં નવા પાતશાને આ નગરમાં પટ્ટાભિષેક કરવાની ધામધૂમ ચાલી રહી હતી. આ વખતે અમારું આવવું ઘણે ભાગે એ જ પ્રસંગને લઈને હતું. મહોત્સવના સમયમાં આ નગરના જાણીતા સ્થળ અમે તેના સુંદર રૂપમાં જોઈ શક્યા હતા. માસ્કો નગર માસ્કવા નદી ઉપર બલકે નદીની આસપાસ વસેલું છે. નદી શહેરમાં વંકાતી વહે છે, એટલું જ નહીં પણ શહેરમાં જ એને એક બીજી નાનકડી નદી આવી મળે છે. ગામ ઉપરથી નદીનું નામ પડ્યું છે કે નદી ઉપરથી ગામનું નામ પડ્યું છે તે નક્કી જણાયું નથી. નદી ઉપરથી નગરનું નામ પડ્યું હશે એમ ઘણાનું માનવું છે. અસલ ગામ જે 850 વર્ષ ઉપર સ્થપાયું હતું તે એ નદીને ઉત્તર કાંઠે ઘણા થોડા વિસ્તારનું છે. એ ઉંચાણ પર આવેલું છે ને પૂર્વે તાતાર લોકો એ ભાગ જીતી લઈ એને ક્રેમલિન એટલે ગઢનું નામ આપ્યું હતું. તે જ નામથી હાલ એ ભાગ ઓળખાય છે. ચોમેર ફરતી વસ્તી પસરાઈ જવાથી ક્રેમલિન માસ્કોનું મધ્ય થઈ રહ્યું છે. એ ત્રિકોણ આકૃતિનું છે. પૂર્વે એને ફરતો લાકડાનો કોટ હતો, પાછળથી તેને પથ્થરનો બનાવવામાં આવ્યો છે. ઘર પણ લાકડાના હતા, તેથી બહારના શત્રુ આવીને એને વારંવાર સહેલાઈથી બાળી નાખતા. ઈસવીસન 1812માં મહાન નેપોલિયન જંગી ફોજ લઈને આ શહેર નજીક આવ્યો ત્યારે લોકોએ શહેરમાંથી નાસી જતા પહેલા પોતાને જ હાથે શહેર સળગાવી મૂક્યું. પોતાના ઘર બહાર કોણ બાળી મૂકે? ફક્ત લાચારીથી જૂના રજપૂતો પોતાના માણસને મલેચ્છને હાથ જતા અટકાવવા જેમ તેને મારી નાખતા તેમ પોતાના વહાલા ઘર ને માલમત્તા દુષ્ટ શત્રુને સ્વાધીન ન થાય એ હેતુથી તેનો પોતાને જ હાથે નાશ કરવો બાપડા લોકે દુરસ્ત ધાર્યો. તેઓ સામા થઈને મરવા તૈયાર હતા, પણ તેમનો જ એક સરદાર ખૂંટ્યો ને તેના કાવતરાથી લોકને નાસવું પડ્યું. એ વેળા તેઓનો ગભરાટ કેટલો હશે! તવારીખ લખનાર લખી ગયા છે કે માતા પોતાના બાળકને કેડે બાંધી નાસતી હતી. માંદા માણસને ઘરના મજબૂત માણસ પીઠ ઉપર બેસાડી પલાયન કરતા. ગાય ઢોરોથી રસ્તા ભરાઈ ગયા હતા. ટૂંકામાં બાપડી રૈયત કેવળ ગાભરી બની ગઈ હતી. શહેરનો જે થોડો ભાગ સલામત રહ્યો હતો તે ફ્રેન્ચ સિપાઈઓએ લૂંટફાટ કરી વેરાન કરી દીધો. 3 દિવસ સુધી આગ હોલવાઈ નહીં ને શહેર પાયમાલ થયું. નેપોલિયન તથા તેના સ્વચ્છંદી લશ્કરને પોતાના કૃત્યનો બદલો તુરત જ મળ્યો. પોતાને મુલક પાછા વળતા ટાળને બરફને લીધે લાખો ફ્રેન્ચ સિપાઈએ રૂશિયાની ભૂમિને પોતાના શરીરનું ખાતર આપ્યું. નેપોલિયન હાર્યો, કેદ પકડાયો ને બળાપો કરતો મૂવો. એના પછી એના વંશના 1-2 જણે ગાદી ભોગવી રાજનો હક ખોયો ને આજ એવો વખત આવ્યો છે કે રૂશિયાની જોડે મિત્રાચારી બાંધવામાં ફ્રેન્ચ લોક પોતાને ભાગ્યશાળી માને છે. જે નગર તેઓએ બાળી નાખ્યું હતું તે નગર હાલ પોતાની રાખમાંથી ફરી જન્મ પામી જોનારને પોતાની મોટાઈ ને સુંદરતાથી હેરત પમાડે છે. સારાનું પરિણામ સારું થાય છે, પણ કોઈ વાર દૈવયોગથી નઠારાનું પરિણામ સારું ઉતરે છે તેનો માસ્કો નગર જીવતો દાખલો છે. વસ્તી વધીને 9.5 લાખની થઈ છે. શહેર રૂશિયાના રાજમાં વેપાર ઉદ્યોગનું મથક બન્યું છે. તમામ દિશામાં અહીંથી આગગાડી ફંટાઈ છે. કારીગર લોકના આશરે 1000 કારખાના છે ને તેમાં લાખો માણસની રોજી ચાલે છે. યુરોપ તથા એશિયાના દેશો જોડે ધમધોકાર વેપાર ચાલે છે ને સુએજની નહેર થયાથી હિન્દુસ્તાન જોડેનો વ્યવહાર ગાઢો થતો જાય છે. શહેરનો ઘેરાવ 30 માઇલનો છે. આશરે 1000 તો શેરીઓ અને દેવળ તથા મઠની સંખ્યા 450ની કહેવાય છે. આમ નગર નવું નવું બન્યું છે તો પણ ક્રેમલિનનો ભાગ જૂના જમાનાનું કંઈક સ્મરણ કરાવે છે. રાજમહેલ, મુખ્ય દેવળ, તોશાખાનું, તોપખાનું વગેરે ક્રેમલિનમાં છે, માટે એ ભાગ પ્રથમ જોઈ લેવા જેવો છે. એ દેવળને લગતી એક હસવા જેવી દંતકથા ચાલે છે કે રાજાભિષેકને દાહડે મુખ્ય પાદરી ગધેડા પર બેસી આખા નગરમાં ફરતા ને આ દેવળના દરવાજા પાસ આવતા એટલે અભિષિક્ત જાર તેની લગામ ઝાલતો. પાદરીઓ પ્રજાપતિના ઘોડા ઉપર શા માટે બેસતા તેનો મર્મ સમજાતો નથી, પણ એવી સવારીનો રિવાજ હાલના વખતમાં મોકૂફ છે. જો કે રિવાજ બંધ થયાથી ઘણા નગરવાસીની ગમતમાં ભંગ પડ્યો હશે એમાં શક નથી. રાજમહેલની ઉગમણી બાજુએ જૂનું પણ ઘણું પવિત્ર મનાતું દેવળ છે. એને ઉસ્પેન્સ્કી સોબોર એટલે સ્વર્ગારોહણ મંદિર કહે છે. ખ્રિસ્તની માં મરિયમે સ્વર્ગારોહણ કીધું તે પ્રસંગના સ્મરણ માટે દેવળ બાંધ્યું છે. આ જ મંદિરમાં હાલના ઝારનો રાજ્યાભિષેકનો વિધિ અમે જોયો તે વખતનો ભભકો ઘણો જ હતો. તારીખ 26 મે સને 1896નો દિવસ પટ્ટાભિષેક માટેનો ઠર્યો હતો. એટલા માટે ઝાર એટલે કે મહારાજા, ઝારીના એટલે કે મહારાણી તથા રાજકુટુંબના માણસો અઠવાડિયા અગાઉ સેન્ટ પીટર્સબર્ગથી આવ્યા હતા. તારીખ 21 મીએ રાજા રાણીએ દબદબા ભરી રીતે પૂરમાં પ્રવેશ કીધો. એ દિવસે ઝારને માન સુકન થયા હતા એમ કહેવાય છે, કેમ કે તે દહાડે પશ્ચિમ દિશામાંથી ચોમેરથી વાદળા એકઠા થઈને એક મોટા સફેદ ગરુડને આકારે દેખાયા હતા. ગરુડ રશિયાનું રાજચિહ્ન છે, તેથી લોકોએ એમ અનુમાન કીધું કે એ દેખાવ નવા રાજ્યની સુખ શાંતિ અને આબાદી સૂચવે છે. બરાબર 16 વર્ષ ઉપર આ જ રાજા પોતાની રાણી સાથે આ નગરમાં આવેલો તે દહાડે વરસાદ વરસતો હતો ને રાજા રાણી જ્યારે બહાર ફરવા નીકળ્યા એટલે વરસાદ બંધ પડ્યો ને સૂર્ય બહાર નીકળેલો તે વાતને પણ લોકોએ માંગલિક ચિહ્નમાં ગણ્યું હતું. વહેમની કોટીમાં ગણાતી આવી બાબતો ઉપર દ્રઢ શ્રદ્ધા રાખનારા યુરોપમાં રૂસ જેવા બીજા લોક નહીં હોય. એ જ રાતે શહેરમાં રોશની થઈ ગઈ હતી. ગ્યાસ, વીજળી તથા રંગબેરંગી ચીની ફાનસની રોશનીથી દેખાવ અદ્ભુત આનંદકારી લાગતો હતો. આખું નગર ને મુખ્યત્વે કરીને ક્રેમલિન પ્રકાશથી ભરપૂર થયું હતું ને તે જોવાને તમામ પ્રજા ઉલટી હતી. માસ્કોના સુબાનો મહેલ, સુધરાઈ ખાતાની કચેરી ને બીજા શ્રીમંતોના મકાન એવી સુંદર રીતે પ્રકાશતા હતા કે તેનું વર્ણન કરવાને કલમ કામ કરતી નથી. રોશની બેહદ તારીફ લાયક હતી. બીજે દહાડે જ્યારે પરરાજ્યના પ્રતિનિધિ એલજી અને આ ખુશાલીમાં ભાગ લેવા આવ્યા હતા તેની રાજમહેલમાં મુલાકાત લીધી. ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, સ્પેન, અમેરિકા, પ્રુશિયા, ડેનમાર્ક, ચીન વગેરે મોટા મોટા દેશોએ પ્રતિષ્ઠિત અને રાજવંશી પ્રતિનિધિ સરપાવ સાથે મોકલ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ડ્યુક આવકાનાટ આવ્યા હતા. એમ કરતા તારીખ 26 મીની સવાર થઈ કે તમામ લોક, બાળ, યુવાન ને વૃદ્ધ પોતપોતાના ઉત્તમ પોશાક પહેરી તમાશો જોવાને તૈયાર થઈ રહ્યા. 8 વાગતા લગીમાં સ્વર્ગારોહણ મંદિરનો રસ્તો ઘણો જ જાગૃત થયો હતો. ખાસ આમંત્રણ કીધેલા લોક સિવાય દેવળમાં કોઈ જઈ શકતું નહીં. તમામ વસ્તીના લોક ક્રેમલિનની બહાર હતા. અમને ખાસ આમંત્રણ હતું તેથી વખતસર દેવળમાં જઈ પહોંચ્યા હતા. નવ વાગે સફેદ કિનખાબનું લુગડું પહેરી હીરા જડિત મસ્તક ઉપર સોળ સામંતે ઝાલેલા ચંદરવા સહિત રાજમાતા દેવળમાં દાખલ થયા ને ઊંચા આસન આગળ પોતાની જગા લીધી. 9:45 વાગે વાજા, ઘંટ, તોપના બહાર ને લોકના ખુશીના અવાજ સંભળાયા એટલે સહુએ જાણ્યું કે રાજા રાણી દેવળની નજીક આવે છે. ત્રાતાના દરવાજા આગળ આવ્યા એટલે રાજદંપતી રિવાજ પ્રમાણે 3 વાર ઘૂંટણીએ પડ્યા. સાધુની મૂર્તિના ને મરિયમના પુરાણા ચિત્રના હાથ પગને ચૂમી લીધી ને દેવળ આગળ આવી પહોંચ્યા. દેવળમાં બેઠા કે તમામ ઘંટ સાથે વાગવા લાગ્યા. રણશિંગાનો અવાજ ને તોપના ધડાકા થયા. રાજા રાણી સિંહાસન ઉપર બેઠા એટલે રાજમાતા પણ જુદા સિંહાસન ઉપર બેઠી. મુખ્ય પાદરીએ પવિત્ર જળ આગળ ધર્યું ને તેનું 3 જણે નમન લીધું. પોતાના બાપ દાદાનો ધર્મ હું માનું છું એવો જાહેર કરાર કરવા ધર્માધ્યક્ષે રીત મુજબ રાજાને કહ્યું. તે ઉપરથી રાજા ઊભો થયો ને મોટા પાદરીએ એની આગળ એક મોટી ચોપડી ધરી. તેમાંથી જ્યારે કંઈક વાંચ્યું, શું વાંચ્યું તે સમજાયું નહીં, પણ રાજા લાગણીથી ને સ્પષ્ટ અવાજે વાંચતો હતો. ત્યારબાદ જારના નાના ભાઈએ તથા કાકાએ જારને કિંમતી જબ્બો પહેરાવવામાં પાદરીને મદદ કીધી ને તેણે પહેરેલો ગળેબંધ કાઢી નવો હીરાનો ગળેબંધ પહેરાવ્યો. રાણીને પણ ઘણો બોજદાર જબ્બો પહેરાવ્યો. પછી રાજાએ માથું નમાવ્યું ને પાદરી આશીર્વાદ ભણ્યો ને એક સોનેરી તકિયા ઉપર માણેકના ક્રૂસવાળો હીરાનો મુગટ રાજા સન્મુખ ધર્યો. જ્યારે તેને હાથમાં લઈ ચુમ્મી લીધી ને ગંભીરાઈથી તે પોતાને માથે મૂક્યો ને સર્વ મંડળી આગળ મુગટધારી જારનાર ખરા રૂપમાં ઊભો. એ વેળા 85 લાખ ચોરસ માઇલ જમીનનો ધણી ને 12 કરોડ માણસનો અધિપતિ હું છું એવા વિચાર એના મનમાં રમી રહ્યા હોય તેમ જણાતું હતું. મોટા પાદરીએ ટૂંકામાં પછી આશીર્વાદ આપ્યો એવી મતલબનો કે આ બાદશાહી મુકટ ધારણ કરી ધર્મને પ્રજા બેને તમે લાભકારી નીવડો. મુગટ પહેરીને નરમ સાદે ને હાથનો ઇશારો કરીને જ્યારે પોતાની અર્ધાંગનાને પોતાની સન્મુખ બોલાવી, તેની આગળ એક નરમ તકિયો મૂક્યો હતો તે ઉપર મહારાણી ઘૂંટણીએ પડી. રાજાએ ધીરેથી પોતાનો મુગટ માથેથી ઊંચકી રાણીના માથા ઉપર મૂકી પાછો લઈ લીધો ને બીજો નાનો રત્ન જડિત મુગટ રાણીને પહેરાવ્યો. પછી મહારાણીને જ્યારે નરમાસથી હાથજાલી ઉઠાડી પોતાની પાસે ખેંચી ને પ્યારથી તેને ચુંબન કીધું, એ વેળા એનો ચહેરો લજ્જા, પ્રીતિ ને અત્યાનંદના મિશ્ર રંગથી રંગાયો હતો ને રાજમાતાની આંખમાંથી હરકના આંસુ વહેતા હતા. તેણીનું હૈયું ભરાઈ આવ્યું. મુગટ પહેરાવવાના વિધિ પછી રાજમાતાએ પોતાના વહાલા પુત્રને વહાલથી ચુમ્મીઓ લઈ રાજાએ તેનો આશીર્વાદ સ્વીકાર્યો. ત્યારબાદ સગા વહાલા ને બીજા રાજવંશીઓ તરફથી મુબારકવાદી આપવામાં આવી. આટલું થઈ રહ્યા બાદ દેવળે પાછો ગંભીર દેખાવ ધારણ કીધો. રૂશિયાના શહેનશાહ પોતાને માથેથી મુગટ ઉતારી પોતાનો રાજદંડ તથા ભૂગોળનું રાજ્યચિહ્ન આઘા મૂકી ઘૂંટણીએ પડ્યો ને જગત કરતા પરમેશ્વરની થોડી વાર બંદગી કીધી ને એક ધર્મ પુસ્તકમાંથી સ્પષ્ટ અવાજે થોડું વાંચ્યું. તેમાં એવી મતલબ હતી કે હે પ્રભુ, જે જબરી જવાબદારી મેં માથે લીધી છે તે બર આણવાને મને જોઈતું બળ આપજે. આ થઈ રહ્યા પછી જાર ઊભો થયો ને પાછા પોતાના મુગટ આદિ રાજ્યચિહ્ન ધારણ કીધા એટલે મુખ્ય ધર્માધિકારી આવ્યો. આ પાદરી સાહેબનો દેખાવ ઘણો ગંભીર હતો. પીળો ઝરીનો જબ્બો તથા માથે ટોપી પણ મુગટના આકારની કિંમતી હતી. એની લાંબી દાઢીએ એના ચહેરાનો દેખાવ ભારેખમ કીધો હતો. એણે ઝારને સન્મુખ આવી સાંકળવાળા સ્થંડિલમાં ધૂપ નાખી ને તેને આમતેમ ફેરવ્યું ને પછી પોતે ઘૂંટણીએ પડ્યો એટલે દેવળમાં તમામ માણસે તેમ કીધું ને એવો સંકેત રાખ્યો હતો કે એ વખતે રૂસની તમામ પ્રજા ગમે તે દૂર ભાગમાં હોય તે પણ ઘૂંટણીએ પડે. શહેનશાહ માત્ર ઉઘાડે માથે મધ્યમાં ઊભો રહ્યો હતો. પાદરીએ રૂસિયાના તમામ માણસ તરફથી ઝારને સુખી રાખવાની પ્રાર્થના કીધી. એ થયા પછી ઝાર પાસેના ઓરડામાં ગયો, ત્યાં કંઈ ધર્મક્રિયા એકાંતમાં કીધી ને પાછા આવી નવા તૈયાર કીધેલા દારૂને રોટલો સૌને બતાવ્યા. ઈસુ ખ્રિસ્તના લોહી ને શરીરના એ ઉપલક્ષક છે ને તે તૈયાર કરવાની લાંબી વિધિ છે. આ લાંબી કવાયત કરતા શહેનશાહ ઘણો જ થાકી ગયો હોય એમ દેખાતો હતો. એનો ચહેરો પણ ફીકો લાગતો હતો. તેનું કારણ એ કે એક તો ધર્મક્રિયાનો શ્રમ ને બીજું પટ્ટાભિષેક પહેલા 2-3 દિવસ લગી ધારા પ્રમાણે એને એકાંતવાસ ને અપવાસ કરવા પડ્યા હતા. હિન્દુઓ અપવાસમાં કંદફળ ખાય છે તેમ ઋષિયનો અપવાસમાં માછલી ખાય છે. કેટલાક એવું કારણ આપતા હતા કે એના પિતાને કેટલાક બદમાશ લોકે પ્રપંચથી મારી નાખ્યો હતો, તેમ કોઈ પાપી માણસ એના જાનને તો જોખમ નહીં કરે એવી ધાસ્તીથી ફીકો દેખાતો હતો. પછી તેલ લગાડવાનો વિધિ કરીને શહેનશાહ કેટલાક અમલદારોના ખંભા ઉપર હાથ ટેકવીને પવિત્ર દરવાજામાં થઈને 12:30 વાગે દેવળની બહાર નીકળ્યો. વિશાળ લાલ ગુંમટ નીચે ચાલી રાજમહેલમાં મહારાણી સહિત પોતાના મહેલમાં બેઠો એટલે સામટો ઘંટનાદ થયો. તોપ ગગડવા માંડી ને રાજા રાણીને ઝરૂખામાં ઉભેલા જોઈને લોકોએ આભ ફાડી નાખે એવા ખુશીના પુકાર કીધા. દેવળમાંથી ગાડીમાં બેસીને ઘેર જવાનું કામ ઘણું મુશ્કેલ થયું હતું. લોકોની ઠઠ બેસુમાર હતી. તમાશો જોવાને આસપાસના ગામોમાંથી તથા દૂર દૂરના ભાગમાંથી ઘણા લોકો એકઠા થયા હતા. રસ્તામાં ઘરમાં ને ઘરને છાપરે લોક કીડીની પેઠે ઉભરાતા હતા. આટલી મેદની સાથે લોકોમાં કોઈ જાતનો ટંટો ફિસાદ થતો નહોતો એટલું સ્થાનિક પોલીસને મગરૂર થવાનું કારણ હતું. આ માંગણિક પ્રસંગ લઈને શહેનશાહને માટે 61, મહારાણી માટે 51, રાજકુટુંબ માટે 21 ને પ્રજાને માટે 21 એમ તોપની સલામી આપવામાં આવી હતી. એ રાત્રે શહેરમાં રોશની બહુ સારી થઈ હતી. આખા શહેરમાં એકી વખતે રોશની થાય એવી જુક્તિ કીધી હતી. રાતના 9 વાગે એક ફૂલનો ગોટો મહારાણીના હાથમાં આપવામાં આવ્યો. તેમાં એવી કળા હતી કે ગોટાની દાંડી જેવી રાણીએ દબાવી કે ફૂલમાંથી દીવાનો પ્રકાશ નીકળ્યો ને તે જ વખતે આખા શહેરમાં દિવાળીનો દેખાવ થયો. પોતાના પરુણાના માન ખાતર શહેનશાહે એ દાડો બાલ એટલે કે નાચની ગમ્મત કીધી હતી અને એક દિવસ મોટું ખાણું આપ્યું હતું. બેઉ પ્રસંગે અમને નોતર્યા હતા. આ આનંદનો પ્રસંગ લાંબા વખત સુધી યાદ રહે તે માટે જ્યારે રાજ્યનું બાકી લેણું માફ કીધું, જમીનનો કર 10 વર્ષ સુધી અડધો લેવા ઠરાવ્યું, કીધેલા દંડ માફ કીધા, હજારો કેદીને છોડી મૂક્યા, દેશ નિકાલ કીધેલા ઘણા ગુનેગારોને બંદોબસ્ત સાથે છૂટા કીધા, ઘણી ઘણી શિક્ષામાં ઘટાડો કીધો, નવા વિદ્યાલયો સ્થાપ્યા ને એ સિવાય બીજા લોકોપયોગી કાર્ય કરીને સૌને રાજી કર્યા. આ ઉપરથી લાગે છે કે ઝાર પોતાનો પ્રજા પ્રત્યેનો ધર્મ સમજે છે. હજી જુવાન છે. પ્રિન્સ ઓફ વેલ્સના કુંવર ડ્યુક ઓફ યાર્કના જેવો ને જેવડો દેખાય છે. વિલાયતમાં એ ગયેલો ત્યારે ઘણા લોકોને એ 2 રાજવંશીને ઓળખવામાં ભૂલ થતી. એ સ્વભાવે મિલનસાર છે, ગાયન કળામાં કુશળ છે ને એના સાદમાં મીઠાશ છે. કોઈને મોએ વિનોદમાં એણે એમ કહ્યું હતું કે જો હું શહેનશાહ ન થયો હોત તો ગાયનનો ધંધો કરી પેટ ભરવામાં મને અડચણ પડત નહીં. અમે એની પરોણગત લીધી છે તેથી ઈચ્છીએ છીએ કે એ લાંબો વખત રાજનું સુખ ભોગવો ને એની સત્તા નીચે એની પ્રજા આબાદ થાઓ.